నమో అరిహంతానం నమో సిద్ధానం నమో అయధియానం నమో అజ్ఞానం నమో లోయే సవసాహునం శ్రీ జిన శాసన గురు నమో నానావిత సుఖకార ఆత్మహిత ఉపదేశతి करे मंगलाचार सोहे जिन शासन में आत्म अनुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सार शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाशी मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि रुके हो त अर्थ भासना जाते मंद बुद्धि रुके हो त अर्थ भासना जो लक्ष्मी के निलय रूप न विनाशी प्रभु को उद्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता यरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी यरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राह करोगी बन किंचित तू भय भीत न हो आत्मानुशासन ग्रंथ पर आप एक स्टैंड जरा चेंज कर सकसो आत्मानुशासन ग्रंथ पर आप चर्चा करी रहा है अपनी हम थोड़ा वक्त की चर्चा जे निमित्त उपादान सिद्धांत से चाली रही है हम अपने ग्रंथ की गाथाओ नहीं लई रहा कारण के ये जे गाथाओ छे इनो सार एक सिद्धांत ना माध्यम थी आपणे समझी रहा छे आपणे निमित्त उपादान नो आखो जो चार्ट छे ए चार्ट आपणे कर्यो एमां आपणे एना जे भेद प्रभेद छे ए भेद प्रभेद नी आपणे चर्चा विस्तार थी करी आजे आपणे एक महत्वपूर्ण विषय उपर चर्चा करवानी छे आपी पासे अहींया चार्ट आवशे एक आपणे स्लाइड बनाई छे थोड़ी एना माध्यम थी आपणे चर्चा करी जो जे बे मिनिट खाली नी भूमिका बांधू छू निमित्त उपादान नो जे सिद्धांत छे ए जीनागम नो एक अत्यंत महत्वपूर्ण सिद्धांत छे गुदेशी आ युगना एक अद्भुत वक्ता थई गया जेमणे आ सिद्धांत ने खूब खोयलो गुदेशी हमेशा कहता कि जे पांच सिद्धांत छे निमित्त उपादान निश्चय व्यवहार अने क्रमबद्ध पर्याय आ पांच सिद्धांत विषय आपू ज्ञान अत्यंत स्पष्ट होवु जोईए जीनागम नो आसार छे अनंत तीर्थंकरोनी वाणी नो आसार छे ओम ध्वनि नो आसार छे अने चारे अनुयोग नो आसार छे आखू जगत तमे जो तो निमित्ताधीन दृष्टि में पड़ू छे कथन अभिप्राय मान्यता सोच विचारधारा निमित्त नी अपेक्षा थी चाली रही छे आखू जगत एम माने छे ने कि कुमारे घड़ो कर्यो बाईए रोटली बनाई ख्याल आवे छे कारीगरे मकान बनायू तो जे वचन छे ए तो निमित्त प्रधान छे ज परंतु जे अभिप्राय छे ने अंदर नी जे मान्यता छे ए मान्यता पण निमित्त प्रधान छे के कुमारे घड़ो बनायो कुमार न हो तो घड़ो न बने अने आपने देखाई पड़े छे कि जो कुमारे तो घड़ो बनायो कुमार न हो तो घड़ो बने वस्तु स्वरूप नी समीप जई रहे जो तो हकीकत शुं छे कुमार छे एनी ना नथी कुमार नी त्या उपस्थिति छे एनी ना नथी कुमार नी त्या हाजरी छे एनी ना नथी कुमार जे घड़ो बन्यो एमां निमित्त कारण छे एनी पण ना नथी कारण के कारण बे प्रकारना छे જ્યારે પણ કાર્ય થાય ત્યારે બે પ્રકારના કારણ મોજુદ હોય છે એક ઉપાદાન કારણ એક નિમિત્ત કારણ તો નિમિત્તની કુંભારની જ્યારે ઘડો બને છે ત્યારે એની હાજરીની ના નથી, એની ઉપસ્થિતિની ના નથી. ના કઈ વાતની છે સમજો, ના કઈ વાતની છે કે કુંભારે ઘડો બનાવી હો એ વાતની ના છે. તો ભાઈ ઘડો કેવી રીતના બન્યો? તો કે માટીમાંથી ઘડો બન્યો છે. ઘડાનો કરતા કોણ છે? તો કે ઘડાનો કરતા માટી છે. કારણ કે તમે જુઓ તો ઘડામાં આદિ મધ્ય અંત ઉપર નીચે આગળ પાછળ બધી જગ્યાએ જુઓ તો કોણ વ્યાપેલું છે, કોણ પસરાયેલું છે, કોણ ફેલાયેલું છે? તો કે માટી છે. તો માટી માંથી ઘડો બન્યો છે એટલે જયારે ઘડો બન્યો ત્યારે એ માટી છે એ ઘડાનું ઉપાદાન કારણ છે, અને કુંભાર છે એ ઘડાનું નિમિત્ત કારણ છે. કુંભારની ત્યાં ઉપસ્થિતિ છે, કુંભારે ઘડો કર્યો નથી, કુંભારે ઘડામાં જઈને કાંઈ નથી કર્યું. કારણ કે કુંભાર ખરેખર એક પર વસ્તુ છે, ઘડો એક બીજી વસ્તુ છે, બે વસ્તુ અલગ છે. અને એ બેનો ત્યાં સમકાળ છે કે જયારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી હોય. હવે વધારે વિસ્તાર નથી કરતી કારણ કે આપણે એક એક ચર્ચા વિસ્તારથી કરી છે. એકવાર ચાર્ટ ખાલી બોલી જાઉં છું. કારણના બે પ્રકાર આપણે જોયા. અગર એ ચાર્ટ ખાલી જે ઉપાદાન નિમિત્તનું ચાર્ટ ખુલી શકે તો મારી પાસે એકચ્યુઅલી અહીંયા છે નહીં. કારણના જે બે પ્રકાર છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. પછી ઉપાદાન કારણના આપણે બે પ્રકાર જોયા, ટીકારી ઉપાદાન કારણ અને ક્ષણિક ઉપાદાન કારણ. પછી ક્ષણિક ઉપાદાન કારણના પણ આપણે બે પ્રકાર જોયા. એ જે બે પ્રકાર છે ક્ષણિક ઉપાદાન કારણના, એમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયુક્ત દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા, એ પ્રમાણે આપણે ઉપાદાન કારણના ભેદ પ્રભેદ જોયા. ખ્યાલ આવે છે? હવે ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનની આપણે ઘણી વિસ્તારથી ચર્ચા કરી. આનું રિવિઝન નહીં કરીએ તો ભૂલી જશો. પહેલી વાત તો એ છે, થોડા સમય માટે આનું રિવિઝન કરવું પડશે તો આપણને ધ્યાનમાં એકદમ ફિટ થશે કે ત્રિકાળી ઉપાદાન એટલે શું, ક્ષણિક ઉપાદાન એટલે શું, ક્ષણિક ઉપાદાનમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એટલે શું, તટ સમયની પર્યાય એટલે શું. હવે હું એક જ ઉદાહરણમાં ફિટ કરીને આગળ વધું છું, જરા સાંભળજો. જે માટી છે, માટી એ ત્રિકાળી ઉપાદાન કારણ છે. કારણ કે માટીમાંથી ઘડો બને છે, હોય સમજાય છે? તો એ જે મૂળ વસ્તુ છે, અગર આપણને કાર્ય જોતું હોય તો આપણી પાસે મૂળ વસ્તુ, તો જેવી રીતના આભૂષણ બનાવવા હોય તો સોનું જોશે કે નહીં, હીરાના દાગીના બનાવવા છે તો હીરા જોશે કે નહીં, ઘઉંની રોટલી બનાવી છે તો ઘઉં જોશે કે નહીં. આ સૈદ્ધાંતિક ચર્ચા છે, આ થોડી ચર્ચા ગંભીર છે, આ થોડી ચર્ચા વસ્તુ સ્વરૂપની જે સ્થિતિ છે એ છે. તો જ્યારે કોઈ કાર્ય કરવું હોય તો આપણે એનું મૂળ કારણ જોશે ને, જેમાંથી કાર્ય થશે. આપણે જઈને દુકાનમાં કહીએ કે અમને દાગીના બનાવવા છે, સોનાના દાગીના બનાવવા છે, તો શું માંગશે સૌથી પહેલા? શૈલીબેન શું માંગશે સૌથી પહેલા તમારી પાસે? સોનું આપો. સોનું ક્યાં છે? અરે તમે છો ને, તમે શું કરશો? તમે કારીગર છો એકદમ ટોપ લેવલના. અરે ભાઈ અમે છીએ, પણ સોનું નહીં હોય તો કામ કેવી રીતના થશે? આર યુ ગેટિંગ? સમજાય છે? તો સોનું છે ત્રિકાળી ઉપાદાન કારણ છે, જે કારણનું ત્રિકાળ કારણ છે. હવે તમે ક્યારે બનાવી શકો સોનાના દાગીના? તમારી પાસે સોનું હોય તો તમે દાગીના ક્યારે બનાવી શકો? ક્યારે પણ બનાવી શકો ને, ત્રિકાળ, કોઈ પણ કાળ, કોઈ પણ સમય, કોઈ પણ વખતે બનાવી શકો. તો એ ત્રિકાળી ઉપાદાન કારણ. આઈ એમ ગોઈંગ ઇટલી ફાસ્ટ બીકોઝ આઈ વોન્ટ ટુ કમ ટુ ધ નિયમિત ચેપ્ટર ટુડે. હવે એ સોનામાંથી શું બન્યું? તો કે હાર બન્યો. સોનામાંથી શું બન્યું? તો હાર બન્યો. તો હાર શું છે? ક્ષણિક ઉપાદાન કારણ. જે સમય હાર બન્યો એની તત્ સમયની યોગ્યતા, અને એની પહેલા જે પ્રોસેસ થયો એ અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાય. પ્રોસેસ થશે ને, ખ્યાલ આવે છે? એ રીતના ઘઉંની રોટલી બની તો પ્રોસેસ થશે ને, લોટ બાંધશું, પછી એને આપણે એને બરાબર મસળશું, કેળવશું, પછી એના લુવા કરશું, પછી એની રોટલી બનશું, પછી એને શેકશું, પછી કાચી પાકી થશે, પછી એને ગેસ ઉપર રાખશું, પછી એ ફૂલશે, બરાબર? તો એ આખો પ્રોસેસ થશે ને. તો એ જે પ્રોસેસ છે પૂર્વનો, કાર્ય થાય એની પહેલાનો જે પૂર્વનો પ્રોસેસ છે, જે વિધિ છે, જે પૂર્વનો પુરુષાર્થ છે, એ છે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. આર યુ ગેટિંગ ક્લિયર? ઘઉં, રોટલી, એનો સમય અને એની પૂર્વનો પ્રોસેસ, આટલી વાત થઈ ગઈ ઉપાદાનનો. અગેન ઘઉં એમાંથી શું બનવું, શું બનાવશે? ઘઉંનું શું બનાવશે? ઘઉંનું ઘણું બધું બને ને, ઘઉંનો શીરો બને કે નહીં? ઘઉંના લોટનો શીરો બને, ભાખરી બને, થેપલા બને, પરોઠા બને, ઘણું બધું બને ને. મને મારે રોટલી બનાવી છે તો ફિક્સ થયું. શું થયું? કાર્ય ફિક્સ થયું. સમજાય છે? કાર્ય ફિક્સ થયું કે રોટલી બનાવી છે. બરાબર. હવે બનશે ક્યારે? જ્યારે એની એ સમયની યોગ્યતા, સમય અને યોગ્યતા એ બે આવશે ત્યારે બનશે. અચ્છા, એમ જ બની જશે? ઘઉં છે અને રોટલી જોઈએ છે તો એમ જ બનશે? એની વચ્ચે પ્રોસેસ, આર યુ ગેટિંગ? એની વચ્ચે પ્રોસેસ. સી, એવરી સ્ટેપ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ રીચ ટુ ધ રિઝલ્ટ, જે ફળ સુધી પહોંચવા માટે એવરી સ્ટેપ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે નહીં? ઘઉં પણ જોશે, એનો પ્રોસેસ પણ ખબર હોવી જોશે, અને તો જઈને કાર્ય થશે. સમજાયું? ઉપાદાનનું આખું ચાર સમજાયું. ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને તત્ સમયની યોગ્યતા. હજી એક વસ્તુ ત્યાં છે, જયારે કાર્ય થયું, જયારે ઘઉંમાંથી રોટલી બની, તો હજી એક વસ્તુ ત્યાં છે. શું છે? તો કે નિમિત્ત કારણ છે. નિમિત્ત છે ને, નિમિત્ત. તો કે બારી છે, વેલણ છે, પાટલો છે, પ્લેટફોર્મ છે, ગેસ છે, તવો છે, ચીપીઓ છે, તો આ બધા કારણ શું છે? તો આ બધા કારણ પણ છે કે નહીં? તો આ બધા કારણ પણ છે. આવશે કે નહીં ત્યાં? અરે આવશે. હશે કે નહીં? અરે હશે. વેટ કરવું પડશે? ના ના ના. જયારે અહીંયા કાર્ય થવાનું હશે તો નિમિત્તની રાહ નહીં જોવી પડે. નિમિત્ત આવ્યા વગર નહીં, એની હાજરી, એની ઉપસ્થિતિ 100% હશે. આટલી વાત સમજાય? આટલી વાત સમજાય? ખ્યાલ આ છે? તમારું બિલ્ડિંગ બન્યું તો કારીગર હશે કે નહીં? અરે હશે. પણ બિલ્ડિંગ બનશે તેનાથી તો કે એ પૂતગલનું કાર્ય પૂતગલમાં થશે. કારીગર એમાં શું છે? નિમિત્ત છે. એનો વિકલ્પ એમાં શું છે? નિમિત્ત છે. તમારા વિચાર, તમારું પ્લાનિંગ, તમારો વિકલ્પ એમાં શું છે? નિમિત્ત કારણ છે. પણ જે બન્યું એ તો એ પૂતગલનું કાર્ય છે. આટલી વાત તો આપણે પૂતગલની અને પરની કરી, બરાબર. હવે આત્મા ઉપર આવીએ તો કે આત્મા છે તો ત્રિકાળ કારણ છે કે નહીં? આપણા આત્મામાં મોક્ષ જવાનું, સમ્યક દર્શનની પ્રાપ્તિનું, સમજાય છે? સમ્યક દર્શન છે પર્યાય, મોક્ષ છે પર્યાય, અરિહંત અવસ્થા છે કાર્ય, પર્યાય. અરિહંત બન્યા, ભગવાન અરિહંત થયા, ઋષભદેવ મુનિ અરિહંત થયા, તો એ થયા એ કાર્ય. આર યુ ગેટિંગ? હવે એ કાર્યનું કારણ આપણી પાસે છે કે નહીં? જે કાર્ય પ્રગટ થયું એ એનું કારણ છે કે નહીં? બોલો તો ક્યારે છે આપણી પાસે એનું કારણ? ત્રિકાળ. આપણે એને માનીએ, એને જોઈએ, ન જોઈએ, સ્વીકારીએ, ન સ્વીકારીએ, લક્ષ કરીએ, ન કરીએ, એ વાત અલગ છે. પોઈન્ટ સમજાય છે? આજ સુધી આપણે કારણ નથી જોયું. આજ સુધી અંદરમાં જે સમ્યક દર્શનથી લઈને અનંતી સિદ્ધ પર્યાયનું જે કારણ છે, ત્રિકાળી ઉપાદાન કારણ છે, જે શુદ્ધ આત્મા છે, આપણો જે સ્વભાવ છે, આપણી જે મૂળ શક્તિ છે, આપણું જે મૂળ સ્વરૂપ છે, આજ સુધી આપણે એના ઉપર નજર નથી કરી, એનું લક્ષ નથી કર્યું, એનું બહુમાન નથી કર્યું, એનો આદર નથી કર્યો, એમાં અહમ નથી કર્યું. આજ સુધી હેવ યુ સીન? નો. કારણ કે આજ સુધી આપણું, આપણી પર્યાયનું લક્ષ ક્યાં છે, ઉપયોગ ક્યાં છે, ધ્યાન ક્યાં છે, અહમ ક્યાં છે, એકત્વ ક્યાં છે, એને છોડીને બધા. તમને સમજાય છે? પણ તો પણ કારણ છે કે નહીં? હવે છે. એને કોને બનાવ્યો? કોઈએ નથી બનાવ્યું. સ્વયં સિદ્ધ છે. જોતા નથી એટલે વિશ્વાસ નથી આવતો. તમને ખ્યાલ આવે છે? તો એ કારણ છે કે નહીં? તો એ કારણ છે. એ કારણ કયું છે? તો કે ત્રિકાળી ઉપાદાન કારણ. સમજો, હવે આ લાસ્ટ એક બે લેક્ચર છે, આનો ઘણા ટાઈમથી ચાલે છે, પાછો સંડે. તો એ ત્રિકાળી ઉપાદાન કારણ છે કે નહીં? બોલો. જેના ગીત 45 વર્ષ ગુરુદેવજીએ ગાયા, એમને આપણને આ કારણ ખાલી જ્ઞાન કરાવું છું કે તારામાં સમ્યક દર્શનથી લઈને સિદ્ધ પર્યાય સુધીનું કારણ તારા અંદરમાં મોજૂદ છે, ક્યાંય બહાર નથી. તો જ્યાં છે ત્યાં જોવાથી એ કાર્ય પ્રગટ થશે, કે જ્યાં નથી ત્યાં જોવાથી કાર્ય પ્રગટ થશે. તો તમને ખ્યાલ આવે છે? આપણને દૂધને ગળ્યું કરવું છે તો આપણું, આપણે, આપણી નજર ક્યાં જશે? આટલી બધી બરણી છે ઘરમાં, કિચનમાં બોટલ્સ છે, તો ક્યાં નજર જશે? બોલો. એ કારણ ઉપર નજર જશે ને. દૂધ ગળ્યું કરવું છે તો આપણો હાથ ક્યાં જશે? સાકર. કેમ? કારણ કે એ કારણ છે અને દૂધ ગળ્યું કરવું છે કાર્ય છે. એવી રીતના સમ્યક દર્શન કરવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે, સુખી થવું છે, મોક્ષમાં જવું છે, અનાકૂળતા નિરાકૂળતા ભોગવવી છે, 4 ગતિ 84 લાખ યોનિઓમાંથી છૂટવું છે, ભવ ભ્રમણમાંથી છૂટવું છે, રોગ અને રાગ રૂપ અવસ્થાથી છૂટવું છે, તો એનું કારણ શું છે? એ કારણ નક્કી કરવું પડશે કે નહીં? બોલો. એ કારણ છે તારા અંદરમાં વિરાજમાન ત્રિકાળી ઉપાદાન કારણરૂપ વસ્તુ સ્વભાવ. પોઈન્ટ હાલમાં છે, જેનો આશ્રય લેવાથી કાર્ય પ્રગટ થશે થશે ને થશે, ન થાય એવું બને નહીં. દૂધ ગળ્યું કરવું એને સાકર નાખો અને નાખતા જાઓ અને હલાવતા જાઓ તો તમને એમ વિકલ્પ આવે છે ને નાખીએ તો છે. હવે જો ગળ્યું થાય છે કે નથી થતું, લેટ સી. વી અમે તો અમારા નસીબ ઉપર બધું છોડી દીધું છે, અમારા ભાગ્ય ઉપર બધું છોડી દીધું છે. થવું તો જોઈએ, આમ તો હવે સાકર નાખી તો છે. બોલો, કોઈ શંકા? સાચું કારણ નાખો કાર્ય પ્રગટ કરવા માટે તો કોઈ શંકા થાય? અરે ભૂલું ન થાય ને. કેમ? કારણ કે જેવું કારણ આપીએ એવું કાર્ય થાય. તો અંદરમાં કારણ છે એનો વિશ્વાસ કરશે, ત્યાં લક્ષ્ય લઈ જશે, નજર લઈ જશે, ઉપયોગને લઈ જશે, અંદર જોશે, વિશ્વાસ કરશે, પ્રતીતિ કરશે, રુચિ કરશે, નિર્ણય કરશે, અનુભવ કરશે, તો કાર્ય પ્રગટ ન થાય એવું બનશે. આર યુ ગેટિંગ? સમજાય છે? બહુ ગજબ વિષય છે. આજે આજ તમે વિચાર કરો, આજ સુધી એક કારણનો અનાદર કર્યો કે ન કર્યો? એક સમય માટે એને જોયો નથી, એક સમય માટે એનું બહુમાન નથી કર્યું, એક સમય માટે એવો ભાવ નથી આવ્યો કે હું ભગવાન છું, હું અકર્તા છું, હું જાતા છું, ઓહો મારામાં ભગવાન બનવાની શક્તિ છે, હું સ્વભાવથી જ ભગવાન છું, હું સ્વભાવથી જ પરિપૂર્ણ છું, હું સ્વભાવથી શરીરથી રાગથી રોગથી ભિન્ન છું, હું સ્વભાવથી શુદ્ધ સમાન શુદ્ધ આત્મા છું. બોલો, આખા દિવસમાં એ વિચાર પણ કેટલી વાર આવે છે? બોલો, આપણા વિચારમાં, આપણા વિકલ્પમાં, આપણી માન્યતામાં, આપણા ઉપયોગમાં શું રમે છે? બોલો, વિચાર કરો. હવે એ કારણનો પ્રતિ સમય અનાદર થઈ ગયો છે કે નહીં? કારણ કે બહુમાન, મહિમા, રુચિ એને છોડીને બીજા બધાની છે કે નહીં? બોલો, એને છોડીને બીજા બધાના લક્ષ્ય જીવ રાગ દ્વેષના પ્રણામ કરે છે. અરે એ પરના લક્ષ્ય પોતાને નહીં જાણે તો પરના લક્ષ્ય રાગ દ્વેષને કશાયના આકૃતતા થશે, અને પોતાને જાણશે એના લક્ષ્ય અનાકૃતતા નિરાકૃતતા પ્રગટ થશે. કારણ કે અનાકૃત નિરાકૃતતાનું કારણ એ છે, તો એ કારણનું સેવન કરવાથી શું પ્રગટ થશે? કો જેવું કારણ છે એવું કાર્ય થશે. કારણ શુદ્ધ છે તો પર્યાય અંદર જશે, તો પર્યાય અંદર જશે તો કેવી થઈને બહાર નીકળશે? સુખથી ભરેલો સ્વભાવ છે, પર્યાયમાં ડૂબકી મારશે તો કેવી થઈને બહાર નીકળશે? શું લઈને બહાર નીકળશે? શું અનુભવ લઈને બહાર નીકળશે? શું પ્રતીતિ લઈને બહાર નીકળશે? વિશ્વાસ આવે છે? ગઈકાલે અમે રાતના બહુ જ કીધું, મેં કીધું કાર્ય થાય ન કંઈ છોડો, ભૂલી જાઓ એને. કાર્ય થાય ન થાય એ પછીની વાત છે, પણ કાર્યનું કારણ અંદરમાં છે અને એની શ્રદ્ધા કરવાથી કાર્ય થશે, એટલો વિશ્વાસ તો લઈએ. મારું સુખનું કારણ, મારા મોક્ષનું કારણ, મારા સમ્યક દર્શનથી લઈને સિદ્ધ પર્યાય સુધીની પર્યાયોનું કારણ હર સમય મારી પાસે છે, એટલો વિશ્વાસ તો લઈને જઈએ, એ સંસ્કાર તો લઈને જઈએ. જે પાંચ ગુરુદેવજીએ 45 વર્ષ આ કોલેજમાં અને આ સ્કૂલમાં આ વિદ્યાપીઠમાં શીખડાવ્યા, એ સંસ્કાર, એ પાઠ શીખીને તો જઈએ. એન્જિનિયરિંગની કોલેજમાં જાય તો વ્યક્તિ શું, સ્ટુડન્ટ શું બનીને નીકળે? અરે બોલો. અને MBBSની કોલેજમાં જાય તો 4 વર્ષ 5 વર્ષ પછી શું બનીને નીકળે? CAની કોલેજમાં જાય, ક્લાસમાં જાય તો શું બનીને નીકળે? તો અહીંયા આવો છો તો શું બનીને નીકળવું જોઈએ? આર યુ ગેટિંગ? જયારે જાય છે ત્યારે તો કોરી પાટી જાય છે ને, ભાઈ સીએ તો હવે ચાલુ કર્યું, તો આવ્યા ત્યારે તો વી વર બ્લાઇન્ડ. પણ હવે 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ, અહીંયા તો 20-20 વર્ષ થઈ ગયા હશે, કોઈકને 25 વર્ષ થઈ ગયા હશે, કોઈને 30 વર્ષ થઈ ગયા હશે આ વાત સાંભળતા. અરે અમે તો નાનપણથી સાંભળીએ છીએ. તો બોલો, હવે સાંભળીએ છે, ભણીએ છે, કિતાબ છે, બુક છે, પુસ્તક છે, કોર્સ છે, શિક્ષક છે, ટીચર છે, સૌથી શું કહું કહો હવે? તો બોલો, હવે એવા પ્રોફેસર ને સ્ટુડન્ટ કેવા હોવા જોઈએ? પોઈન્ટ સમજાય છે? આજે જે પ્રોફેસર ભણાવે અને ટીચર જે સ્ટુડન્ટ હોય અને એ બધા મોટી મોટી પદ ઉપર પહોંચી જાય અને પછી પોતાના ટીચરને મળે તો ટીચરને ગર્વ થાય કે ન થાય? બોલો, અરે દાદા તો મારી પાસે ભણ્યો હતો. ખ્યાલ આવે છે? તો જે ગુરુદેવજીએ 45 વર્ષ જે પાઠ ભણાવ્યા એ ભણ્યા કે નહીં, અંદરમાં ઉતાર્યા કે નહીં? અને ખરેખર તો ઉદય પ્રસંગે આપણી પરીક્ષા થશે. હું તમને કહી દઉં, અનુકૂળતામાં તો એટલા લેપાઈ જાય છે ને, બધું ભૂલી જઈએ છે, બધું બરોબર બધું એકદમ. પણ જયારે પ્રતિકૂળતા આવે ને આજુબાજુના સંયોગોમાં કે જે પણ પોતાના સંયોગમાં જે શરીર છે એમાં કે કોઈ પણ, ત્યારે અંદરથી સાચી પરીક્ષા થાય કે કેટલું ભણ્યા, કેટલું સમજ્યા, કેટલું ઉતાર્યું અને કેટલા નિશંક રહ્યા. કેવા માટે નથી, જયારે આવે ત્યારે ખબર પડે છે. ચારિત્રમાં થોડા હલી પણ જઈએ પણ શ્રદ્ધાથી નહીં હલીએ એટલી ગેરંટી તો ગુરુદેવજી કહે છે, અહીંયા આવશો અને ભણશો તો આપીએ છે. આર યુ ગેટિંગ? ચલો આપણે ચાલુ કરીએ.
ચાર્ટ નો આવ્યો
આપણે. અચ્છા ઓકે, ઓલો જે લાસ્ટ ટાઈમ બનાવ્યો હતો એ વાળો મુકાશે, નિમિત્તના જે એ પણ નથી. અચ્છા ચલો ઠીક છે, ઓકે ચલો એ બનાવ્યા હતા, હવે હું તમને અહીંયાથી જ કહું છું. હવે આપણે લાસ્ટ ટાઈમ જે વિષય ચાલુ કર્યો હતો એ વિષય ચાલુ કર્યો હતો ચારે ગતિમાં જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ, એક મિનિટ હું આમાં સમ્યક દર્શનની જે પ્રાપ્તિ છે એના જે ચારેવ ગતિમાં જે બાહ્ય કારણ છે, નિમિત્ત કારણ છે ચારેવ ગતિના, એની આપણે ચર્ચા કરીએ. બરાબર, સૌથી પહેલા આપણે કેટલી ગતિ લીધી હતી તમને કોઈને યાદ છે? આપણે કહ્યું હતું થોડું કાલો, હા યાદ છે કોઈને? એક જ મિનિટ. ચલો ઠીક છે, ઓકે ચલો ચાલુ કરીએ. આપણે સૌથી પહેલા આપણે લીધી હતી નરકગતિ. નરકગતિ, નરકગતિમાં આપણે બે પાઠ કરી નાખ્યા હતા, ખ્યાલ આવે છે? કયા બે પાઠ કર્યા હતા? નરક ગતિમાં એક એક જે નરક, જો એકચ્યુઅલી નરક નહીં બોલો, કારણ કે નરક નથી, નીચે છે એ સાત પૃથ્વી છે, સાત નરક નથી. તમે સમજો, જરા ટેકનિકલી વાત સમજો. સાત પૃથ્વી આપણે જે આપણે જે મધ્યલોકમાં છે હે, એ મધ્યલોકની નીચે સાત પૃથ્વી છે. હવે એ જે સાત પૃથ્વી છે એ સાત પૃથ્વીમાં સૌથી પહેલા આપણે ડિવાઈડ કરી નાખ્યું પહેલી ત્રણ પૃથ્વી અને પછી ચાર, પાંચ, છ અને સાત, એમ કરીને ચાર પાંચ છ સાતને અલગ કર્યું અને પહેલી ત્રણ પૃથ્વીને આપણે અલગ કરી. બરાબર, હવે જો પહેલી જે ત્રણ પૃથ્વી છે એક એક પૃથ્વીમાં અસંખ્યાત અસંખ્યાત નારકીઓ છે. બરાબર છે, એમાં અસંખ્યાત નારકી સમ્યક દ્રષ્ટિ છે. એક એક પોઈન્ટ પકડજો. અને એના કરતા વધારે નારકીઓ મિથ્યા દ્રષ્ટિ છે. આ પોઈન્ટ સમજાયો? અસંખ્યાત નારકીઓ સમ્યક દ્રષ્ટિ છે નરકમાં પણ. હવે બીજી વાત, જેમ જેમ નીચે નીચેની નરકમાં જાઓ, પહેલામાંથી બીજામાં જાઓ, બીજામાંથી ત્રીજી, નીચે નીચેની પૃથ્વીમાં જાઓ, એમ એમ એ નારકીઓની સંખ્યા, સમ્યક દ્રષ્ટિ નારકી, સોરી સમ્યક દ્રષ્ટિ નારકીઓની સંખ્યા ઓછી થતી જશે. પોઈન્ટ સમજાય છે? સમ્યક દ્રષ્ટિ નારકીઓની સંખ્યા શું થશે? ઓછી થતી જશે. હવે નેક્સ્ટ પોઈન્ટ, જે સમ્યક દ્રષ્ટિ નારકીઓ છે ત્યાં જઈને જે લઈને જાય છે એ વાત અલગ છે. જેવી રીતના ક્ષણિક રાજા છે, તો ક્ષણિક રાજા લઈને ગયા સમ્યક દર્શન, ત્યાં ઉત્પન્ન નથી થયું, લઈને ગયા. તો એવી રીતના જે ત્યાં જઈને ઉત્પન્ન કરે છે સમ્યક દર્શન, એ જીવો સમ્યક દર્શન તો ઉત્પન્ન કરે છે પોતાની ઉપાદાનગત યોગ્યતા અને પુરુષાર્થથી, એમાં તો કોઈ ના નથી, એ તો આપણે હમણાં સિદ્ધ કરીને આવી. પરંતુ એમાં જે બાહ્ય નિમિત્ત કારણ બને છે એ બાહ્ય નિમિત્ત કારણની આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે વિષય સમજાયો? બાહ્ય નિમિત્ત કારણની આપણે ચર્ચા કરી રહ્યા છે. એની સ્લાઇડ બનાવી હતી પણ હું તમને નેક્સ્ટ ટાઈમ એની સ્લાઇડ બતાવી દઈશ, ખ્યાલ આવે છે? હવે જો એ બાહ્ય નિમિત્ત કારણમાં પહેલી, બીજી અને ત્રીજી પૃથ્વીમાં જે જીવ જઈને સમ્યક્ત કરે છે એમાં બાહ્ય નિમિત્ત કારણ ત્રણ બને છે. છૂટું પાડતા જજો તો સમજાશે. પહેલી, બીજી, ત્રીજી પૃથ્વીની વાત કરું છું, પછી આપણે ચારથી સાતની વાત કરશું. તો પહેલી બીજી ત્રીજી પૃથ્વીમાં બાહ્ય નિમિત્ત કારણ શું બને છે? તો કે સૌથી પહેલા બાહ્ય નિમિત્ત કારણ બને છે જાતિ સ્મરણ જ્ઞાન. હવે જાતિ સ્મરણ જ્ઞાન શું છે સમજો. હવે જાતિ સ્મરણ જ્ઞાનની થોડી વાત કરું, બે મિનિટ. જે જીવ નરકમાં ગયો છે એ જીવ એમ સમજો કે એ જીવ પહેલા મનુષ્ય ગતિમાં હતો, બરાબર. હવે મનુષ્ય ગતિમાં એને આ ધર્મનું શ્રવણ કર્યું. શ્રવણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સૌથી પહેલા સાંભળવું છે. જાતિ સ્મરણ જ્ઞાન કોને થશે? જાતિ સ્મરણ જ્ઞાન કોને થશે કે જેને પૂર્વના ભાવમાં આ ધર્મનું શ્રવણ કર્યું હશે, આ ધર્મની વાત સાંભળી હશે. સાંભળી જ નહીં હોય તો આગળના ભાવમાં સમ્યત્વ કરવાનો કોઈ અવકાશ નહીં રહે. આવી નરક જેવી ગતિમાં જઈને જીવ સમ્યક દર્શન લઈ લે છે એનું બાહ્ય કારણ શું છે એ આપણે જોઈ રહ્યા છે. આર યુ ગેટિંગ? કોઈ કહેશે કે મનુષ્ય ગતિમાં કામ ન કર્યું અને નરકમાં જઈને સમ્યક દર્શન થઈ શકે? હા, એવા પણ જીવો છે કે જેને મનુષ્ય ગતિમાં કામ ન કર્યું પણ નરકમાં જઈને કામ કરી લીધું, દેહ ગતિમાં કામ ન કર્યું પણ મનુષ્યમાં આવીને કામ કર્યું, મનુષ્યમાં ન થયું પણ નરકમાં જઈને થયું. કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જે બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે ચારે ગતિ હોઈ શકે અને એમાં બાહ્ય પ્રબળ નિમિત્ત કારણ એક બને છે જાતિ સ્મરણ જ્ઞાન. પણ આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ધ પ્રોસેસ ઓફ જાતિ સ્મરણ જ્ઞાન. હવે એને જાતિ સ્મરણ જ્ઞાન થશે નરકમાં તો શું થશે? એને પૂર્વના ભાવની દેશના યાદ આવશે. પણ એ દેશના યાદ ક્યારે આવશે? જ્યારે એની ધારણામાં એ વાત ગઈ હશે. હવે ધારણામાં એ વાત ક્યારે ગઈ હશે? જ્યારે એ વાત એને સાંભળી હશે. તમને સમજાય છે? અહીંયા આવીને આપણે જે હમણાં વાત સાંભળી રહ્યા છે એનું જે શ્રવણ કરી રહ્યા છે એ પણ કેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે એમ કહીએ ને કે આટલું બધું સાંભળ્યું આ બધું પછી આગળ કામ આવશે કે નહીં આવે? આ બધું માથે નહીં પડે ને? અરે માથે નહીં પડે જરાય. તમને ખ્યાલ છે આ બધું સાથે આવશે, કામ આવશે, મદદ થશે, આ બધી મદદ કરશે. આ બધી વાતો જે હમણાં સાંભળી રહ્યા છે આ ભાવમાં કામ ન થયું તો અરે 100% કામ આવશે. પહેલા તો એ વાત એકદમ ક્લિયર કરી દો. એક વાત અહીંયા જે સાંભળી છે એ નિષ્ફળ નથી જવાની. આ ભાવમાં કામ ન થયું અને એવી રૂચિથી સાંભળ્યું હશે. પહેલા તો સ્ટેપ શું કીધો? શ્રવણ. પહેલો સ્ટેપ શું કીધો? સાંભળવા જ નહીં આવો. ભાઈ છોડો, અમે જો દર્શન કરવા આવીએ છે, તમે કહો છો તમે અર્ઘ ચડાવી લઈએ છીએ, પ્રદિક્ષિણા ફરી લઈએ છીએ, ઢોક આપી દઈએ છીએ, પણ સાંભળવાનું તો અમને અમારો ઉપયોગ નથી રહેતો, અમને સમજાતું નથી, અમને ગમતું નથી. પતી ગઈ વાત. તે તારા સમ્યક દર્શનના મોક્ષના દરવાજા પર અંતરાય તે બંધ કરી. એટલે ગુજરાતી કહેતા ને આ વાત કાને પડવી એ પણ કેટલી દુર્લભ છે આ કાળમાં. તમને ખ્યાલમાં આવે છે? હવે આ કાળમાં જીવે સાંભળ્યું પણ કોઈ કારણવશ આગળ પાછળ એના કોઈ એવા સંકલેશ પ્રણામ થઈ ગયા અને એના નિમિત્તથી ફોર એક્ઝામ્પલ એમ સમજો કે નરક ગતિનો બંધ થઈ ગયો. સાંભળ્યું છે આ બધું પણ આગળ પાછળ તમે જુઓ કે બહુ પહેલા તમે જુઓ કે આયુ કર્મનો બંધ થઈ ગયો અને પછી ધર્મમાં લાગ્યો તો આયુ તો નહીં બદલાય ને, નરકમાં તો જવું જ પડશે ને. એવું પણ બની શકે ને કે પછી આખું જીવન બદલાઈ ગયું પણ પહેલા બહુ સંકલેશ પ્રણામ કરીને આયુ કર્મનો બંધ થઈ ગયો. આર યુ ગેટિંગ? તમને સમજાય છે વિષય? હવે એ જીવ ગયો નરકમાં, હવે લઈને ગયો છે સંસ્કાર, આ વાત લઈને ગયો છે, આ સમજણ લઈને ગયો છે અને રૂચિપૂર્વક આ વાત સાંભળી છે. તો ખાલી સાંભળવા પૂરતી નથી રહી, આ વાત સાંભળ્યા પછી આ વાત એને ધારણા જ્ઞાનમાં ગઈ છે. સાંભળવું, એના પછી ધારણા. હવે ધારણામાં ગઈ હશે તો સ્મૃતિ, ત્રીજો સ્ટેપ સમજાય છે. સ્મૃતિ એટલે એની યાદ આવી. હવે યાદ આવે અને એ વાત સાથે કનેક્ટ થાય અને એ વાત યાદ આવે, એ દેશના યાદ આવે, એ ઉપદેશ યાદ આવે, એ વાતો યાદ આવે અને એ જીવને એ સમય નરકમાં પણ પોતાના આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય તો જાતિ સ્મરણ જ્ઞાન એના સમ્યક દર્શનમાં નિમિત્ત બને છે. આર યુ ગેટિંગ? સમજાય છે? હવે બીજું કારણ, બીજું કારણ છે ધર્મ શ્રવણ. ધર્મ શ્રવણ એટલે આ પહેલી ત્રણ નરક, પહેલી ત્રણ પૃથ્વીની વાત કરું છું. કઠિન નથી પડતું ને તમને? પાછળ પહેલી ત્રણ પૃથ્વીની વાત કરું છું. ધર્મ શ્રવણ કોઈ દેવગતિનો જીવ, પૂર્વનો કોઈ મિત્ર હોય, સગો હોય, કોઈ સગો સંબંધી હોય, એ દેવગતિમાં ચાલ્યો ગયો અને એનો સગો એનો મિત્ર સમજાય છે નરકમાં ચાલ્યો ગયો. હવે એને ઉપર અવધિ જ્ઞાન લગાડ્યું અને એને ખબર પડી, જેવી રીતના સીતાજીના જીવને ખબર પડી કે રાવણનો જીવ નરકમાં છે, આર યુ ગેટિંગ, તો એ આવી ગયા, પહોંચી ગયા નરકમાં. કારણ કે દેવને તો વિઝા લેવાની ચારે ગતિમાં છૂટ છે, વિઝા ફૂલ છે. દેવગતિના જીવ તો ચારે ગતિમાં જઈ શકે ને, ત્રણેયમાં આવી છે ને ઉર્ધ મધ્ય અધો લોકો, તો એ આવી જાય છે. પહેલી ત્રણ પૃથ્વી સુધી એ દેવગતિનો જીવ છે. એ દેવગતિનો જીવ એ નરકના જીવને ઉપદેશ આપે છે અને ધર્મનું શ્રવણ કરીને એ જીવને ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. આ બીજું કારણ. પહેલું કારણ શું કીધું, બીજું કારણ શું કીધું, હવે ત્રીજું કારણ. થોડું ફાસ્ટ લઉં છું. ત્રીજું કારણ, દુઃખાનુભવ, દુઃખનો અનુભવ. ખ્યાલ આવે છે? આવી જે હવે શું વર્ણવું, નરક ગતિના દુઃખોની શું ચર્ચા કરી આપણે. જતા વેત જ ઊંધે માથે પડવું, ખ્યાલ આવે છે? એક તો એ અંતર મુહૂર્તમાં મોટો થઈ જાય, ત્યાં કોઈ મમ્મી પપ્પા તો છે નહીં, ત્યાં કોઈ પાપા પગલે ચાલવું ને બધું તો છે નહીં. પોઈન્ટ સમજાય છે? ત્યાં તો એક અંતર મુહૂર્તમાં યુવાન થઈ ગયો, મોટો થઈ ગયો, પરિપૂર્ણ થઈ ગયો, એનું શરીર બધું બની ગયું. પોઈન્ટ સમજાય છે? હવે ત્યાં જતા વેત અસહ્ય દુઃખ, અત્યંત ઘોર પ્રતિકૂળતા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે શરીર છે એ પણ અશુભ વૈકરિક શરીર, ખ્યાલ આવે છે? એટલી પ્રતિકૂળતા છે ત્યાં, તો એ પ્રતિકૂળતા સહન નથી થતી અને એને અંદરથી એમ થાય છે કે ઓહો, આવો આવું દુઃખ અને આવી પ્રતિકૂળતા મને કેમ ભોગવવી પડે છે, એમ કરીને એને પૂર્વના ભાવની પાછી વાત યાદ આવે. કનેક્શન સમજાયું? દુઃખાનુભવ સાથે જાતિ સ્મરણ, દુઃખાનુભવ સાથે ધર્મ ઉપદેશ, આ બધું કેટલું કનેક્ટેડ છે. અને એને યાદ આવે અને એને અંદરથી એમ થાય કે ઓહો, આવો મનુષ્ય ભવ મેં વિષય ભોગમાં, ઇન્દ્રિયના વિષય ભોગમાં, ઘર કુટુંબ પરિવાર, બહુ આરંભ, બહુ પરિગ્રહ ભેગો કરવામાં એને સાચવવામાં એના લક્ષ્ય આખું ભવ અને આખું જીવન વહી ગયું, એના ફળ સ્વરૂપે આજે મને આવા દુઃખ ભોગવવા પડે છે, એમ કરીને પોતાના આત્માનું લક્ષ્ય થઈ જાય, બોલો, નરકમાં અને સમ્યક દર્શન થઈ. હવે તમને પિક્ચર ક્લિયર થાય છે કે સમ્યક દર્શન અને આત્માનો અનુભવ ને આત્મા તરફ દ્રષ્ટિ લઈ જવી ખરેખર કેટલી સહેલી છે. મોહવશ અગ્નિ થઈ ગઈ છે, કઠિન લાગે છે પણ છે કેટલી સહેલી, બોલો મીનાબેન, કઠિન છે કે સહેલી છે? ઉપયોગ અંદરમાં લઈ જવો અને પોતાના આત્માનો વિશ્વાસ અને પોતાના આત્માનો નિર્ણય કરવો કઠિન છે કે સહેલો છે, પહેલા તો એ બોલો. કઠિન લાગે છે કે સહેલો લાગે છે? ભાઈ બધું બોલવું તો સહેલું, અમે બોલીએ દેશું સહેલું, પણ છે તો ખરેખર ક્યાં જાય છે ઉપયોગ અંદર? કઠિન બનાવ્યું છે, કઠિન છે નહીં. અગર કઠિન હોત તો આ નરકના નારકીઓ આટલી પ્રતિકૂળતાની વચ્ચે કામ ન કરે, થઈ ન શકે. એ જીવ મોક્ષ માર્ગી થઈ ગયો, ભગવાનનો લઘુનંદન થઈ ગયો, મિથ્યાત્વ અનંતાનુબંધીનો કશાયનો અભાવ થઈ ગયો અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ, અંદરમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ ચાખી લીધો, બોલો, એટલી પ્રતિકૂળતામાં પણ. એ પ્રતિકૂળતા પોતાના વૈભવનું સ્મરણ અને વૈભવનો અનુભવ કરવામાં ક્યાં બાધક છે મને કહો? આપણે વાત લીધી હતી ને, બહુ માથું દુખતું હોય, પેટ દુખતું હોય તો કોઈ શેઠ હોય, બોલો, એનો વૈભવ ભૂલી જશે પાપના ઉદયમાં? નહીં ભૂલે ને, એનો વૈભવ થોડી ભૂલાશે. તો આ બધી પ્રતિકૂળતામાં પણ જીવ પોતાની શ્રદ્ધાને સમ્યક કરી શકે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બાધક નથી. બાધક છે તો તારી રૂચિ, તારો પ્રમાદ, તારો મોહ, તારું અજ્ઞાન, તારા સ્વભાવ સંબંધી તારી ગેરસમજ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહીએ ને, ગેરસમજ છે. તને તારા સ્વભાવની અન્ડરસ્ટેન્ડિંગ જ નથી, તને તારા સ્વભાવની કિંમત જ નથી, તને તારા સ્વભાવની મહિમા જ નથી, તને તારા સ્વભાવની ખબર જ નથી. જો અહીંયા તો આ જ વાત ચાલશે, અહીંયા તો આ જ વાતનું આપણે કહીએ ને ગોલન થશે, ઘૂંટન થશે અને એનું પાક્કું થશે કે ભાઈ તું કોણ છો, એનો નિર્ણય કરીને આ ભાવમાં જવાનું. સમજાયું? હવે 4, 5, 6, 7 બોલો, આ નરકોમાં સમ્યક દર્શનનું કારણ તો કે એકને માઇનસ કરી નાખો, દેશનાને માઇનસ કરી નાખો, ખ્યાલ આવે છે? કારણ કે 4, 5, 6, 7 નરકમાં કોઈ પણ દેવગતિનો જીવ જઈ નથી શકતો. તમે સમજો એ જીવ જેમ જેમ નીચેની નરકમાં જાય છે એમ એમ એને તીવ્ર પાપ અને તીવ્ર કષાય ભાવ કર્યા હશે એના ફળમાં નીચે નીચે નીચેની નરકમાં જાય છે તો એનું પુણ્ય એટલું પણ એટલું ઘટતું જાય છે ને સમ્યક દ્રષ્ટિની સંખ્યા ઓછી થતી જાય છે ને આપણે વાત કરી હતી ને ઓલા તંદુલ મચની કાનમાં બેઠેલો આટલો નાનો ઓલે બોલો એની સાઈઝ કેટલી છે તંદુલ ચોખા જેટલી હવે કેટલી માછલીઓ ખાઈ શકે પ્રેક્ટિકલી ખાઈ કેટલી શકે બોલો એકે નહીં પણ એને ભાવ શું કર્યો અને એક બે વાર નહીં કોન્સ્ટન્ટ હવે તમે વિચારી શકો કોન્સ્ટન્ટ એનો ભાવ ચાલે છે જેટલું એનું આયુષ્ય ને કોન્સ્ટન્ટલી શું ભાવ કરે છે કોન્સ્ટન્ટલી જોવે છે કે આ મામજ કેટલો મૂરખ છે 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 મોરું ફાડીને બેઠો છે હું હોત તો હું હોત તો હું હોત તો તમને સમજાય છે હવે એને ક્રિયામાં એકે માછી નથી ખાધી ખાઈ પણ નહીં શકે સામર્થ પણ નથી પણ ભાવ કરવામાં તો બોલો ક્યાં પહોંચી ગયો કેટલી માછલીની હિંસા થઈ ગઈ ભાવમાં પોઈન્ટ સમજાય છે તમે થોડા પૈસા ઇન્વેસ્ટ કર્યા અને થોડા પૈસા શેરમાં ઇન્વેસ્ટ કર્યા અને થોડો પ્રોફિટ થયો ખ્યાલ આવે છે પ્રોફિટ તો જેટલો થયો એટલો જ થયો એટલો જ આવવાનો છે તમારા ઘરે પણ તમે હવે બેઠા બેઠા વિચારો અરે વધારે નાઈ ખાવ તો વધારે નાઈ ખાવ તો આ પણ નાખી દીધા તો આ પૈસા ત્યાંનો નાઈ ખાવ તો અહીંયા નાખી દીધા તો અહીંયા નાખી દીધા તો અહીંયા હવે આવવાના છે તો જેટલા નાઈ ખા અને જેટલો ફાયદો એટલો જ પરંતુ તમે જો ભાવમાં પરિગ્રહ વધતો ગયો જેટલા આંકડા તમે વિચારો છો ને એટલો પરિગ્રહ તમારા ભાવમાં વધતો ગયો અને એટલા પાપનો બંધ થઈ ગયો ન સમજાયો તમે તમે 10,000 નાઈ ખા અને તમે પછી વિચાર્યું કે યાર મેં 10,00,000 નાઈ ખાવ તો હવે બોલો ફાયદો તો 10,000 નાઈ ખાય એટલો થવાનો છે પ્રિયંકાભાઈ સમજે ને આ બધું ગણિત પણ તમે ભાવમાં શું વિચાર્યું કે અરે યાર ત્યાં નો નાઈ ખાવ ને અહીંયા નાખી દીધા હોત તો મને આટલો ફાયદો થાત આટલો થયો હોત હવે થયો નથી પ્રેક્ટિકલી આવવાના નથી કઈ પ્રેક્ટિકલી પણ ભાવમાં એટલા પરિગ્રહનો પાપ લાગી ગયો માછલી એકે નથી ખાધી સીતાજીને અડ્યો નથી રાવણનો જીવ પણ જો આજે દુર્દશા તમને સમજાય છે તો એક દેશના એટલે કે જે આપણે શું કીધું ધર્મ શ્રવણ એને કાઢી નાખો તો ચોથી પાંચમી છઠ્ઠી સાતમી નરકમાં બે કારણ રહી જાય છે બાહ્ય જાતિ સ્મરણ જ્ઞાન અને દુઃખાનુભવ આપણે ગાઈએ છીએ ને નરકમાં જઈને કેટલી વાર આપણે ભાવના ભાવી નરક મેજને ભાવે ના ભાઈ માનુષી તન કો પાને કી બોલો આવા દુઃખ જોઈને ભાવના ભાઈ કારણ કે સંઘની પંચેન્દ્રિય જીવ છે એની પાસે અવિજ્ઞાન છે એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે પૂર્વનું બધું યાદ આવી શકે યાદ કરે છે અને બોલો કેવો કેવો અફસોસ થતો હશે શું કર્યું હવે હવે ત્યાં જઈને પાછો નિર્ણય કરે છે નરક મેજસને ભાવે ના ભાઈ માનુષી તન કો પાને કી વેશ કેટલી ભાવના કઈ ભાવના ભાવી લીધી બોલો વેશ દિગંબર ધારણ કરકે મુક્તિ વધુ કો પાને કી લેકિન દેખો અને એના ફળ સ્વરૂપ મનુષ્યમાં આવી પણ ગયો લેકિન દેખો આજે એ હાલત મમતા કે દીવાને કી ચેતન હો કર જળ દ્રવ્યો સે કૈસા નાતા જોડ દિયા એક અંજાને રાહિની ને શિવપુર કા મારગ છોડ દિયા મમતા કી પતવાર ન તોડી આખિર કો દમ તોડ દિયા પતી ગયું પાછો મનુષ્ય ભાવમાં આવ્યો એ બારની અનુકૂળતા મળી અને પાછો એમાં લેપાઈ ગયો અને એક એક મનુષ્ય ભાવનો દિવસ એનું આયુ પૂર્ણ થઈ ગયું અને પાછો એ ચાર ગતિમાં રખડવા ચાલ્યો બરાબર આટલી વાત થઈ ગઈ હવે આગળ વધીએ જો હવે મનુષ્ય ગતિના જીવોની વાત લઈએ તો એમાં પણ આપણે બે ડિવાઈડ કરી નાખ્યા બરાબર છે એક છે ભોગભૂમિના જીવો અને એક છે કર્મભૂમિના જીવો ચલો હવે ભોગભૂમિના જીવોને સમ્યક દર્શન પહેલા તો સમ્યક દર્શન થઈ શકે કે ન થઈ શકે થઈ શકે હવે ત્યાં જે સમ્યક દર્શન થાય છે એ વાત તો તમે બરાબર આપણે બધા ધ્યાનમાં રાખીએ કે સમ્યક દર્શન થાય છે એ તો પોતાની ઉપાદાનગત યોગ્યતા પુરુષાર્થથી જ આપણે વાત કરી છે બાહ્ય નિમિત્ત કારણ કયા કયા બને છે તો ભોગભૂમિમાં સમ્યક દર્શનના બાહ્ય નિમિત્ત કારણ કયા બને છે ચલો હવે કહો બોલો હવે ત્યાં ભોગ છે 10 પ્રકારના કલ્પ વૃક્ષો છે ભોગભૂમિ સમજાય છે ને, આ કર્મભૂમિ ચાલી રહી છે. ચોથો આરો, પાંચમો આરો, છઠ્ઠો આરો આ કર્મભૂમિ છે. એની પહેલા પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો એ ભોગભૂમિ હતો. અહીંયા છે, અહીંયા જ ભોગભૂમિ હતી. અને ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ ભોગભૂમિ, જગન્ય ભોગભૂમિ, ચાર કોડા કોડી સાગર, ત્રણ કોડા કોડી સાગર, બે કોડા કોડી સાગર, બોલો, ચાર ને ત્રણ સાત, અને બે નવ, નવ દસ કોડા કોડી સાગર માંથી નવ કોડા કોડી સાગર તો ભોગભૂમિ છે. એક કોડા કોડી સાગર ની કર્મભૂમિ છે. એમાં એકવીસ હજાર વર્ષ છોડી દો, એને બાદ કરો તો જેટલો સમય છે એટલો ચોથો આરો છે. એ ગયો, વ્યતીત થઈ ગયો. આ પંચમ આરો ચાલુ છે એકવીસ હજાર વર્ષનો. આ હુંડા અવસર્પી ની કાળ છે, કડતો કાળ છે. એક એક વસ્તુમાં હાનિ થાય છે. આયુમાં હાનિ, કર્મના ઉદયોમાં હાનિ. જો પાપનો ઉદય વધારે દેખાશે બધા જીવોમાં, શયોક્ષમમાં હાનિ, શરીરના સનનમાં હાનિ. આ દુખે છે, આ દુખે છે, આ દુખે છે, આ દુખે છે, ખ્યાલ આવે છે? પરિણામોમાં હાનિ. વિચારી લેજો, આજે જે પરિણામ અહીંયા છે ને, હમણાં આ સાંભળવાના, કોઈ ગેરંટી નથી કાલે હશે કે નહીં. એટલે આજના સંસ્કાર આજે જ અંદરમાં રેડી રાખો. આજની રૂચિ આજે એને ભોગવી લો અંદરમાં. એકલા સંસ્કાર રાખો કે પરિણામોમાં હાનિ ન થાય. તમે જો ઘણા લોકો આવતા હતા, આવે ના, આવે નથી, આવે નથી, ફાવતું નથી, ગમતું નથી, તમને સમજાય છે, ખ્યાલ આવે છે? તો તમને સાચે કહું, ઇન્દ્રિયના વિષય ભોગોના સ્થાન ભરાતા જાય છે. હું એક જોતી હતી, મેં તો આ દાંડિયામાં જો કેટલા લોકો, જો લાખોની સંખ્યામાં, પોઈન્ટ સમજાય છે? અને મંદિરો ખાલી થતા જાય છે. શું છે બોલ, આનું કારણ શું છે? મને બહુ દુઃખ થાય, પણ શું થાય? કઈ કઈ કરી શકવામાં તો સમજ નથી. કોઈને તમે ખેંચીને તો નહીં લાવી શકો. એ તો રૂચિ લાવશે અહીંયા જીવને, રૂચિ બેસાડશે અહીંયા. ત્યાં પણ રૂચિ લઈ જાય છે, દોડી દોડીને જાય છે ને, તાટિયા દુખે, પગ દુખે, તો પણ ના ના ના, આઠ દિવસ, દસ દિવસ, તો દસ દિવસ, તો દસ દિવસ, તો હવે શું એ પરિણામ છે બોલો? એ પરિણામ શું છે બોલો? એ પરિણામને શું કહું કહો? શું એમાં આનંદ મળે છે? શું એમાં ખુશી મળે છે? અને મને નથી સમજાતું. જે હોય તે મને એના પર ડિસ્કશન નથી કરું. પણ કેમ એ ફૂલ જાય છે? કોઈ નવું પિક્ચર આવે તો થિયેટરો કેવા જાય? ફૂલ ફૂલ, હાઉસફુલ 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 હાઉસફુલ. આ પરિણામ સમજાય ને? પરિણામમાં અહીં સમજાય છે. તમને સાચે કહું, જેમ સમોષણ ક્યારે ખાલી ન હોય ને, સમોષણ ક્યારે ખાલી હોય? સમોષણમાં ક્યારે એવું થાય કે સંખ્યા ઓછી થઈ જાય? કોઈ પણ તીર્થંકરના સમોષણ પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી સંખ્યા ઓછી થઈ જાય, આમ ધીરે ધીરે, આમ છેલ્લે તો સમોષણમાં કોઈ હતું જ નહીં, કોઈ આવ્યું જ નહીં, અને આ સભા તો ખાલી હતી, આ સભા તો ખાલી હતી. કોઈ દિવસ એવું બનશે મને કહો? નહીં બને ને. તો ખરેખર આપણી માટે આ શું છે બોલા? મંદિર શું છે બોલો? મીનાબેન, સમો શરીર સમાન છે ને, તો આ ખાલી કેમ હોય શકે? તમને સમજાય છે? કાલે મેં કીધું ને, ત્યાં દાદરમાં કીધું ને, કે કોઈ પણ, હું કોઈ નિષેધ, કોઈ ઓલું નથી કરતી, અન્યથા નથી નહીં લેતા, સમજો. કોઈ પણ અન્ય ધર્મ, કોઈ પણ જીવને નર્કમાંથી લઈને બોલો ક્યાં સુધી લઈ જવાની સામર્થ્ય છે? સ્વર્ગ સુધી. ખ્યાલ આવે છે? ક્યાં સુધી લઈ જશે બોલો કોઈ પણ ધર્મ? સ્વર્ગ સુધી. અને એક જૈન ધર્મ છે કે જે જીવને ચાર ગતિમાંથી છોડાવીને પંચમ ગતિમાં લઈ જવામાં સમર્થ છે કે નહીં બોલો? મીરા, કોઈ કોઈ પણ ધર્મ તમે જોઈ લો, અશુભમાંથી, અશુભ ભાવમાંથી, પાપ ભાવમાંથી છોડાવીને પુણ્ય ભાવમાં તો લાવીને ઉભો રાખી દેશે. પણ એક જૈન ધર્મ અને એક ગુરુદેવનું તત્વ અને સમય સારજી ગ્રંથ છે કે શુભ અશુભ ભાવ બેને છોડાવીને શુદ્ધ ભાવ અને નિર્વાણ દશા સુધી પહોંચાડે છે કે નહીં બોલો? હવે એ જીવો ત્યાં કામ કરી રહે છે તો આપણને શું કમી છે બોલો? ઉદય શું કમી રાખી છે બાકી આપવામાં બોલો? કાલે કીધું ને કે બે સ્વયંભૂ રમણ સમુદ્રના બે છેડા ઉપર તમે તમે ઘાસના બે ટુકડા રાખો. હવે બોલો, એક વાર એવું બની જશે કે એ બે ટુકડા મળી જશે? બહુ રેર છે કે નહીં બોલો? એક ટુકડો અહીંયા મૂકો, એક ટુકડો અહીંયા મૂકો, ભેગો ક્યારે થશે? સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્રના બે છેડામાંથી. કેટલી દુર્લભ છે વાત, એટલી દુર્લભ છે આ મનુષ્ય ગતિ. એમાં પણ ઉત્તર ઉત્તર આપણને જ્યાં પ્રાપ્ત થયું છે એ એટલું દુર્લભ છે. વિચારી લેજો, વી કેન નોટ અફોર્ડ ટુ વેસ્ટ ધીસ ભવ અને વેસ્ટ ધીસ મનુષ્ય પર્યાય, અને વી કેન નોટ અફોર્ડ ટુ વેસ્ટ આપણો જે ઉપયોગ છે, કે જે જ્ઞાન છે, કે જે સમજણ છે, કે જે મન છે, કે જે વિચારવાની સામર્થ છે, આપણે એનો દુરુપયોગ ન કરી શકીએ. અને તો એનું ફળ બહુ ખરાબ આવશે. તમને ખ્યાલ આવે છે તો કયો પોઈન્ટ નીકળી ગયો? અચ્છા સોરી, આપણે તો કરી રહ્યા હતા ભોગભૂમિની ચર્ચા. તો ભોગભૂમિમાં કયા કારણ, કયા બે કારણ છે ત્યાં જીવોને સમ્યક દર્શન થાય છે? એમાં એક કારણ છે જાતિ સ્મરણ જ્ઞાન. ભોગભૂમિના જીવોને પણ ખ્યાલ આવે છે જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. પૂર્વની વાત, પૂર્વની દેશના ભોગભૂમિના જીવને પણ યાદ આવી શકે અને એ યાદ આવે અને જીવનું કામ થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય. ખ્યાલ આવે છે? કારણ કે જીવ બહુ સરળ છે ને, ભોગભૂમિના જીવો પરિણામ બહુ સરળ છે. અને બીજું કારણ છે ભોગભૂમિમાં ધર્મ શ્રવણ. બોલો હવે તમે કહેશો ધર્મ શ્રવણ, તમે ધર્મ શ્રવણ કારણ કેવી રીતના છે? તો કે કોઈ 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 રિદ્ધિધારી મુનિરાજ, ખ્યાલ આવે છે? કોઈ રિદ્ધિધારી મુનિરાજ વિદેશ ક્ષેત્રમાંથી, ખ્યાલ આવે છે, ભોગભૂમિમાં પહોંચે અને જીવોને ઉપદેશ આપે તો એ મુનિરાજનો ઉપદેશ સાંભળીને એ ભોગભૂમિના જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. વાત સમજાઈ? ખ્યાલ આવી વાત? બરાબર. હવે આપણે કર્મભૂમિ પર આવીએ તો કર્મભૂમિમાં સમ્યક દર્શનનું કારણ, કર્મભૂમિ બોલો. હવે કર્મભૂમિ છે ને, હમણાં જે આ પંચમારો છઠ્ઠો આરો સાથે, હવે કર્મભૂમિના મનુષ્યની વાત કરીએ છીએ. હવે મનુષ્ય મને કહો, મનુષ્ય જે મનુષ્ય ગતિના જીવો છે, એ મનુષ્ય ગતિના જીવો તો અઢીદીપમાં જ રહેશે. અઢીદીપની બહાર તો મનુષ્ય નથી, અઢીદીપની બહાર તો મનુષ્ય નથી. તો એ મનુષ્ય જે છે, એ મનુષ્ય જીવોને સમ્યક દર્શનનું કારણ શું બને છે તો એની આપણે ચર્ચા કરીએ. તો એની ચર્ચામાં સૌથી પહેલા છે ધર્મ શ્રવણ. ખ્યાલ આવે છે? સૌથી પહેલો પોઈન્ટ શું કીધો? ધર્મ શ્રવણ. જ્ઞાનીઓની દેશના જ્ઞાનીઓનો ઉપદેશ, મુનિરાજોનો ઉપદેશ, તીર્થંકરોનો ઉપદેશ, કર્મભૂમિ, ચોથો આરો, 24 તીર્થંકર વિચરતા હતા એક પછી એક. બોલો તો એમના સમુષ્ટમાં જઈને કેટલાય મનુષ્ય ગતિના જીવોએ પોતાનું કાર્ય કર્યું. તો એક છે ધર્મ શ્રવણ, બરાબર. સેકન્ડ શું છે? સેકન્ડ છે જાતિ સ્મરણ. અગેન ખ્યાલ આવે છે જાતિ સ્મરણ. અને થર્ડ છે બહુ ઇમ્પોર્ટન્ટ, કર્મભૂમિ જે ભોગભૂમિમાં નથી. ભોગ છે, ભોગ વિલાસ છે, બધું છે બારમાં, પણ આ પોઈન્ટ નથી જે કર્મભૂમિમાં છે. એ શું છે? જીન બિંબ દર્શન. હવે આની આની મહત્વતા સમજાવી જોઈએ. જીન બિંબ દર્શન, જીનેન્દ્ર ભગવાનના દર્શન, એ સમ્યક દર્શનમાં પ્રબળ નિમિત્ત કારણ બને છે કર્મભૂમિના જીવો માટે. કારણ કે ચોથા આરામાં તીર્થંકરો છે, પંચમ આરામાં તીર્થંકર નથી. તો કેમ આપણે એટલે પ્રતિષ્ઠા કરીએ છીએ, જીન બિંબ બિરાજમાન કરીએ છીએ સ્થાપના નિક્ષેપથી? પોઈન્ટ સમજાય છે? તો આપણે બિરાજમાન કરીએ છીએ ને કેમ? કારણ કે જીનેન્દ્ર ભગવાનના દર્શનથી જેવું એમનું સ્વરૂપ છે, એવું જ સ્વરૂપ મારું છે એ જાણવામાં એ પ્રબળ નિમિત્ત કારણ બને છે. તમને સમજાય છે? જયારે ગૌતમ સ્વામી આવ્યા ને, તો ગૌતમ સ્વામી માનસ્તમ, ચલો એ તો માનસ્તમ જોઈને બાર સમ્યક દર્શન થઈ ગયું. ગ્રહિત મિથ્યાસી જીવ હતો. તો એક જીનબિંબ દર્શન, આના ઉપર આપણે ઘણું વિશ્લેષણ કરી શકીએ. બહુ શોર્ટમાં પોઈન્ટ લઉં છું, પણ આના પર બહુ વિચાર કરજો કે જીનેન્દ્ર ભગવાનના દર્શન એ સમ્યક દર્શનમાં પ્રબળ નિમિત્ત છે. હવે દર્શન કરવાની જે કળા છે, જે વિધિ છે, એને પણ જીનાગમમાં સમજાવ્યું છે. એ રીતે દર્શન કરશું, એ રીતે દર્શન કરવાથી આપણા ભાવોની વિશુદ્ધિ થશે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. પોઈન્ટ સમજાય છે? પણ એ દર્શન કરતા રહેશું તો નહીં થાય. એ દર્શન કરીને પછી એ જેમના દર્શન કરાવવા માંગે છે, જ્યાં લઈ જવા માંગે છે, એ પોતે જ્યાં છે, પોતે જ્યાં જોઈ રહ્યા છે, પોતે જ્યાં ડૂબેલા છે, ત્યાં અલગથી જશે તો કામ થશે. આ પંખો છે ને, જે ભગવાનની વાણીમાં ગુણભેદથી આત્માનું વર્ણન કર્યું, કર્યું કે ન કર્યું? આત્મા જ્ઞાન વાળો, દર્શન વાળો, સુખ વાળો, વીર્ય વાળો. તો ગુણભેદથી વર્ણન કર્યું, કેવળ જ્ઞાનની પર્યાયથી આત્માનું વર્ણન કર્યું, પરદ્રવ્યથી આત્માને ભિન્ન બતાવ્યો, બતાવ્યો કે નહીં? બસ હવે એના વિચાર કર્યા કરશું તો કામ નહીં થાય. આ પંખો છે, બરાબર. હવે આ બંધ છે, એ બધો ચાલુ છે. જો બહુ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે મારી સામે, એક બંધ છે, એક ચાલુ છે. હવે જયારે આ બંધ છે, પૈ પકડજો, આ બંધ છે તો એ બંધ છે તો હવા આવે છે. આ ત્રણ પાખડી દેખાય છે, આ ત્રણ પાખડી દેખાય છે તો હવા નથી આવતી. ના સમજાય પોઈન્ટ? બરાબર. હવે જયારે તમને હવા જોઈએ છે,
કોઈ સમજાય છે?
તો તમે પંખો ચાલુ કરશો, હવે ચાલુ કરશો તો આ ત્રણ પાખડી છે એ દેખાશે, દેખાશે, ભેદ દેખાશે, એ ત્રણ માં ભેદ દેખાશે. અચ્છા ક્યાંય વયા ગયા? એ ત્રણ પાખડી ક્યાંય વહી ગઈ? કે ત્યાં જ છે. ત્યાં જ હોવા છતાં પણ દેખાશે નહીં તો હવા આવશે, અને દેખાશે તો હવા નહીં આવે. તું ભેદ ને જોશે, અતિન્દ્રિય આનંદ ની હવા નહીં આવે. તને અતિન્દ્રિય આનંદ ની હવા આવશે તો તને ભેદ દેખાશે. ના સમજાય? પોઈન્ટ પકડાય છે? ભેદ નહીં દેખાય પણ તને હવા આવશે, તને હવા આવશે તો ભેદ નહીં દેખાય, તને ભેદ દેખાશે ત્યાં સુધી હવા નહીં આવે. ગયા નથી ભેદ ક્યાંય, ગુણ ભેદ ક્યાંય નથી ગયા, અને સંયોગ ક્યાંય નથી ગયા, પર્યાય ક્યાંય નથી ગઈ, કર્મ ક્યાંય નથી ગયા, શરીર ક્યાંય નથી ગયું, બધું છે પણ તને દેખાવું ન જોઈએ. ભગવાન છે સામે પણ એ ભગવાન દેખાવા ન જોઈએ, જયારે અંદરના ભગવાન દેખાય છે ત્યારે. એ એમનો આદેશ છે. પોઈન્ટ સમજાયું? તો ચલો કર્મભૂમિ ની વાત થઈ ગઈ. કેટલા પોઈન્ટ લીધા? એક વાર પૂર્ણ કરી લઈએ. ધર્મ શ્રવણ, જાતિ સ્મરણ અને જીન વિમ દર્શન, બરાબર. હવે આપણે તિર્યંજ ગતિમાં અઢી દ્વીપના તિર્યંજ અને એની બહારના તિર્યંજ એમ કરીને છૂટા પાડીને આપણે તિર્યંજ ગતિ અને દેવ ગતિની પણ મજેદાર ચર્ચા છે. એ બે ચર્ચા આપણે નેક્સ્ટ સેટરડે નેક્સ્ટ સન્ડે ના કરીશું. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકારી હૈ ઇસકે લિયે જીનવાણી માત કો વંદના શતવારી હૈ વંદના શતવારી હૈ. અને કાંતમય નિતબોધિની દ્વાદશાની પરમકારી જીનવાણી માતનો આ ભક્તોના અનંત ઉપકારી સમજ જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો. હવે અહીંયા સત્તા સૂત્રના ક્લાસ.